તારીખ 3/11/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 32માં 13-16 નંબરના મુદ્દા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22
તીવ્ર મિથ્યા થવાનો મહાદોષ સચન છે. સચનમાં દોષનો ખ્યાલ રહેતો નથી, પોતાના દોષનો પોતાને જ ખ્યાલ ન રહે, એક આ દોષની વિશેષતા છે. કેમ કે આ દોષમાં દોષનો પક્ષપાત હોય છે. જેનો પક્ષપાત હોય એનો અવગુણ ન દેખાય, જેનો પક્ષપાત હોય એનો અવગુણ ન દેખાય. પોતાના દોષનો નુકસાન પોતાને ન દેખાય એ સછંદની વિશેષતા છે. અને તીવ્ર દર્શનમો થવાનું, મિથ્યાત્મની શક્તિ વધી જવાનું એ મુખ્ય કારણ છે. સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે ત્યાંથી ચાલે છે. સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે તત્વ પ્રચાર અને ધર્મ પ્રભાવના અંગેની પ્રવૃત્તિ કરવી છે. તે દર્શનનો વૃદ્ધિનું કારણ છે, મિથ્યાત્મની વૃદ્ધિનું કારણ થાય છે. પ્રવૃત્તિ કરે તત્વ પ્રચારને માને કે ધર્મ પ્રભાવના કરું છું, પણ સંપ્રદાય બુદ્ધિ એ કરે. અમારા સંપ્રદાયની આ પરંપરા છે એની અંદર આત્મહિતનું શું કારણ છે એ ભૂલી ગયો છે. માત્ર પરંપરા અને સંપ્રદાય બુદ્ધિને કારણે પ્રવૃત્તિ કરે છે, તે પોતાની રીતે કરે છે. પોતાની રીતે એટલે પોતાની કલ્પના પ્રમાણે, પોતાને સૂજે તે રીતે, પોતાને ઠીક લાગે તે રીતે. શાસ્ત્રની રીતે પણ શાસ્ત્રનું અર્થઘટન તો પોતે જ કરશે ને. એટલે અહીંયા એક વાત લીધી છે કે સત્પુરુષની આજ્ઞાની અવગણના કરીને, જો વિદ્યમાન સત્પુરુષ હોય તો મુમુક્ષુનો ધર્મ એની આજ્ઞામાં રહીને પ્રભાવના અધિકારીઓ કરવા, એવી એક એની મર્યાદા છે. કેમ કે તત્વ પ્રચાર અને પ્રભાવના અધિકારીઓનો અધિકાર સત્પુરુષોનો છે, અજ્ઞાનીઓનો નથી. અધિકાર પોતાનો નહીં હોવા છતાં પ્રવૃત્તિ કરે છે, ક્યાં દોષમાં પડી જશે અને મિથ્યાત્મ વધારી મૂકશે એને પોતાને ખબર નહીં રહી. કેમ કે સ્વછંદયુક્ત પ્રવૃત્તિ છે, માટે એ ખબર નથી રહેતી. એટલે એની આજ્ઞામાં રહીને કરવું. શ્રીમદજી એક વાત લખે છે કે ધર્મ પ્રભાવનાના અધિકારી સત્પુરુષો છે અને એક સત્પુરુષોના આશ્રયવાન છે તે અધિકારી છે, બીજા નથી. એના આશ્રય એની આજ્ઞા એ ચાલશે, એની આજ્ઞા છોડીને ચાલે, વિમુખ થઈને ચાલે, ઉપેક્ષા કરીને ચાલે તો અવશ્ય દર્શન વધે. કેમ કે ક્યાં પોતે ભૂલ કરે એની પોતાને ખબર રહે. આત્મહિત માટે સત્પુરુષને શોધવાની પહેલા પ્રવૃત્તિ કરવી. કેમ કે પ્રભાવનાને અને તત્વ પ્રચારને યોગ્ય પોતે છે કે કેમ આ તો સવાલ ઉભો થશે કે નહીં થાય. પહેલા આત્મહિત કરવું, આત્મહિત થઈ જાય તો પોતે સત્પુરુષની કોટીમાં આવી જાય, ન હોય તો એને સત્પુરુષને શોધવા એની આજ્ઞા એ પ્રવૃત્તિ કરવી, બાહ્ય પ્રવૃત્તિ કરવી, નહીંતર હિત પોતાના હિત માટે પ્રવૃત્તિ કરવી બીજી પ્રવૃત્તિમાં ન પડવું, એને જેમાં સંભવિત નુકસાન છે એનો વીમો શું કરવા લેવો જોઈએ, એવું જોખમ શા માટે લેવું જોઈએ. અનાદિનો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે, લોક સંજ્ઞા ઓક સંજ્ઞા આદિ ચાલુ છે, કેમ કે તત્વ પ્રચારમાં તો લોકોની વચ્ચે જવાનું છે. લોકો તો જે કાર્ય કોઈ સારું કામ કરનારા હોય એને માન પ્રતિષ્ઠા તો મળવાની જ છે, યશ મળવાનો છે, કીર્તિ મળવાની છે. તો લોક સંજ્ઞામાં નહીં આવી જાય એની શું ખાતરી છે? લોક સંજ્ઞામાં તો ઊભો જ છે હજી, તો જ્યાં સુધી પોતે મિથ્યાત્મને તોડ્યું નથી ત્યાં સુધી લોક સંજ્ઞા ઓક સંજ્ઞામાં તો ઊભો છે. લોક સંજ્ઞાને તીવ્ર નહીં કરી જાય એની શું ખાતરી? દર્શનમાં લોક સંજ્ઞા તીવ્ર થતા દર્શનમાં તીવ્ર થશે. એટલે એના સમાધાનમાં એ વાત લીધી છે કે લોક દ્રષ્ટિથી દૂર રહીને આ ઉપાદાનનું કામ છે. જ્ઞાનીની આજ્ઞા એ આ નિમિત્તની મર્યાદા છે, ઉપાદાન નિમિત્ત બે મર્યાદા બાંધી છે સમાધાનમાં. લોક દ્રષ્ટિથી દૂર રહીને જ્ઞાનીની આજ્ઞા એ અથવા પરમાર્થના લક્ષ્ય સહિત અસ્તિથી અસ્તિ લીધું. લોક દ્રષ્ટિથી દૂર રહેવું તે નાસ્તિ છે. અસ્તિથી પરમાર્થના લક્ષ્ય સહિત પોતાના નિજ હિતના લક્ષ્ય સહિત ધર્મ પ્રભાવના અને તત્વ પ્રચારના કાર્યો કરવા કે જે કાર્યો કરતા એની અંદરમાં નિજ હિતની ખટક ચાલુ રહે કે હું આ કરું છું પણ મારું હિત કરવાનું બાકી છે એનું શું. એ કાર્ય કરતા કરતા એને વિકલ્પ એ આવે કે મારું બાકી છે એનું શું. બીજાને એમ હું કહું છું કે આત્માનું હિત કરો, આત્માનું હિત કરો, બીજું બધું ગૌણ કરો, આત્મા એનું હિત કરો, પણ મારે જ બાકી છે એનું શું. આ ખટક એને ચાલતી હોય તો નુકસાન નુકસાન માના જાય, નહીતર તત્વ પ્રચાર એ બહુ જોખમનો વેપાર છે, જોખમી વેપાર છે. આ વખતે 37 મુદ્દાનો એક પરિપત્ર તૈયાર કર્યો, અનેક અંતમાં આવી ગયો છે, અનેક અંતમાં છાપ્યો છે. તત્વ પ્રચારમાં જે વિદ્વાનો જાય છે એના માટે કેટલું માર્ગદર્શન તૈયાર કર્યું કે આ બહુ જોખમનો કાર્ય છે. જે કાર્ય ઉપર મોકલવામાં આવે છે જે વાંચનકારોને, ઘણું જોખમનું કામ છે. એક તો એને વિનમ્રતા ઘણી આવવી જોઈએ, એટલે ત્યાંથી શરૂ કરી હતી વાત કે ખરેખર તો તત્વના ઉત્કૃષ્ટ પ્રવર્તાવનાર પરમ ગુરુ તીર્થંકર દેવ છે. હવે એ જે કાર્ય કરે છે એ કાર્ય કરવા જયારે પોતે જાય છે ત્યારે બે વચ્ચેનું અંતર તો એના ખ્યાલમાં રહેવું જોઈએ કે આ તીર્થંકર દેવ જેને તત્વનો પ્રચાર કર્યો અને ક્યાં હું. પછી એથી ચાલો તો ગણધર આદિ નિર્ગ્રંથ ભાવલિંગી સંત છે એ ગુરુના સ્થાને છે, એથી તત્વ પ્રચારનો અધિકાર એમનો છે. સમ્યક દ્રષ્ટિ ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળાનું એ સ્થાન નથી. હા, ઉપદેશ, કેમ કે ઉપદેશની સીટ મળી જાય છે ત્યાં. તત્વ પ્રચારમાં કેટલીક વાત ઉપદેશાત્મક કરવાની હોય છે. કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. હવે કેમ એમને ન લીધા? આ રાજમાર્ગમાં શું વાત છે? એ છે કે રાજમાર્ગમાં એ વાત છે કે પોતે જે પાળી શકે એનો ઉપદેશ દે. ન પાળી શકે એનો ઉપદેશ કેવી રીતે દે? તો અવિરત સમ્યક દ્રષ્ટિ અને દેશ નિર્દેશ શ્રાવકમાં આચરણ છે એની સાથે એનો મેળ નથી ખાતો. એટલે સાંભળનારને આ એક સામે ખૂંચે છે વાત, કે કહેનાર તો આમ કે છે પણ પોતે આમ કરે છે એનું શું? કેમ કે આમાં જે માર્ગ છે એ પરિપૂર્ણ શુદ્ધતાની શ્રેણીનો માર્ગ છે આ. એટલે જે કહેશે ને જે સ્થાપશે સર્વજ્ઞના મત અનુસાર તો એ જ સ્થાપશે. એ કિંચિત માત્ર દોષ કર્તવ્ય નથી, સર્વથા નિર્દોષ નિષ્કલંક દશા એ જ આત્માને શોભે. નિષ્કલંક એવા આત્માને નિષ્કલંક દશા શોભે. થોડું પણ કલંક શું કરવા માથે લાગવું જોઈએ? માથે પણ થોડું કલંક તો કોઈ પસંદ કરવા જેવી નથી. એટલે એ શ્રેણીનો જે ઉપદેશ છે, એ માર્ગનો જે ઉપદેશ છે, એને વિરોધાભાસી પરિસ્થિતિમાં મૂકે છે. અવિરત સમ્યક દ્રષ્ટિને અને દેશ વિરુદ્ધ શ્રાવકને ઉપદેશકના સ્થાને આવતા વિરોધાભાસી પરિસ્થિતિ દેખત રીતે ખડી થાય છે. એટલે નથી લીધી એ વાત. તો મુમુક્ષુ તો એથી નીચેના ઓલામાં છે. એને તત્વ પ્રચારમાં જવું હોય તો એને કેટલું ભાન રાખવું જોઈએ કે હું ક્યાં ઊભો છું? એને કેટલું ભાન એને હોવું જોઈએ? એના બદલે ફેંકા ફેંકા રાખે. એમાં નિશ્ચયનો ઉપદેશ, નિશ્ચયની વાતો, એ તો બહુ પચાવવા માટે ઘણી તૈયારી જોઈએ, ઘણી પાત્રતા જોઈએ એવો વિષય છે. એટલે ઘણી એની અંદર માર્ગદર્શનનો વિષય લીધો હતો. 37 બોલ લીધેલા છે. એ રીતે જો તત્વ પ્રચાર થાય એમાં એક મુખ્ય બહુ સુગમ રસ્તો એ છે. જ્ઞાનની આજ્ઞા એ મુમુક્ષુને ભૂલ થવાની સંભાવના ઓછી છે. આજ્ઞા માર્ગ્યો એટલે ખલાસ. કેમ કે વિષય એનો છે, માર્ગ એને જોયો છે, આત્મા એને જોયો છે, ઘર એનો જોયેલો છે. હજી મુમુક્ષુને એની ગતાગમ નથી. આપણે ત્યાં સર્વજ્ઞ ભગવાનની સ્થાપનાનો એક ઇશ્યુ ઉભો થયો કુદરતી ગુરુદેવની ગેરહાજરીમાંથી. જ્ઞાનીનો મત શું પડે છે એની કાળજી કરવી જોઈએ. પોતાને આશંકા થાય, પોતાને વિચાર આવે તો રજૂ કરવાની સ્વતંત્રતા પૂરેપૂરી છે કે આનું શું, આનું શું, આનું શું, એનો કાંઈ વાંધો નથી. પણ એનો ઉત્તર મળે અને કદાચ ન સમજાય, બુદ્ધિમાં ન બેસે તો પણ એનો ધર્મ તો પેલી આજ્ઞા માનવી છે. અને કોઈ પણ વિષયમાં એના નિષ્ણાતનો અભિપ્રાય કામમાં આવે ને. કાયદામાં બેરિસ્ટરથી પછી દોડ લાગ્યો થાય તો ખોટું જ છે ને. બેરિસ્ટર એમ કે છે ને પોતે તો કાયદો ભણ્યો નથી, પછી બેરિસ્ટરથી આગળ જઈને વાત કરે તો એ વાત નકામી છે, ખોટી વાત છે. એમ જે લાઈનના જે બેરિસ્ટર છે એની આગળ જઈને એમ કે ના આમ ન હોય ના આમ હોય, એટલે એ સ્વચ્છંદ ચડી ગયો પછી. એ વાત ક્યારે ઉભી થાય કે સ્વચ્છંદ ઉભી થાય ત્યારે. એટલે તત્વ પ્રચારનો વિષય છે એ તો ઘણો જવાબદારીનો વિષય છે. માન ચડતા બહાર ન લાગે, માન આપે પણ ખરાબ. કેમ કે ઉઘાડ હોય, બોલતા આવડતો હોય ત્યારે તો પ્રચાર કરી શકાય, લોકો તો માન દેવાના જ છે. એને માન ન ચડે એના માટે એને શું રસ્તો ગોતો છે, એ વાત શું વિચાર કરી રાખ્યો છે, કેટલી તૈયારી અંદર રાખી છે, શું સાધન છે એની પાસે, આ વાત ઘણો વિચાર માંગે છે, ઊંડો વિચાર માંગે છે. એ બધી વાત એની અંદર વિશેષપણે લીધી હતી. સંતોષ ને છેતરવાનું કામ કરે સત્પુરુષના એવી છાપ પડે કે મારી લોકપ્રિયતા ઘણી છે એમ તમે જાણો. પોતાની લોકપ્રિયતા જણાવવા માટે કામ કર્યું. પોતાની લોકપ્રિયતા કે મોટાઈ એટલે લોકોમાં મોટાઈ. હવે તો પાત્ર જીવ તો પોતાની ગુરુતાને દબાવનાર છે. મોટાઈ મળે, મોટાઈ હોય તો દબાવે, એના બદલે ન હોય તો સાબિત કરે. છેતર ને માયાચાર કરે, ખરેખર લોકોની પ્રશંસા નથી પણ પોતે કૃત્રિમ રીતે એ વાત નો દેખાવ ઉભો કર્યો. ચિરંજીભાઈ હું કહું એમ જરા એક પત્ર લખોને ગુરુદેવને મારા વિષયમાં. ભાઈ મારા મિત્ર છે લખે, હું તો લોકોથી મોટાઈ મળેલી નથી છતાંય તે માયાચાર કર્યો કે નથી. ખોટું કહેવાય, એ તો શ્રોતાને લાયક નથી, વક્તાને તો લાયક નથી પણ શ્રોતાને લાયક નથી. સાવધાની રાખવી જોઈએ એટલા માટે વાત છે, કાળજી અને સાવધાની રાખવા માટે વાત છે. હેતુ એ છે એની પાછળ કે વેપાર કરવા જતા નફા માટે વેપાર કરવા જાય ને નુકસાન થાય તો એની સાવધાની તો રાખવી જોઈએ કે ન રાખવી, સીધી વાત છે. જેને પિતાજીની દુકાન હોય, ઉંમર લાયક છોકરો થાય ને દુકાને બેસાડે તો શું શું કે છે, તો જેને બાપની દુકાને બેઠો એને ખ્યાલ હોય બેટા ગ્રાહક ખોટી નોટો લઈને પણ આવશે. શું ભાઈ સીધી 4 રૂપિયાની ખોટી નોટ નહીં આપે, શું 500નો માલ લઈને 4 રૂપિયાની ખોટી નોટ આપશે તો 5 નોટમાં 1 નોટ ખોટી છે કે નહીં, તને સીધી ખોટી નોટ આપે તો પસ્તા આવડે એમ નહીં, સાચી ભેગી ખોટી હોય તો તને તો પસ્તા આવડવી જોઈએ. એમ છેતરવા માટે અનેક રીતે ચોરી જાય, હાથ ચાલાકી કરી જાય, ફલાણું કરી જાય, આમ કરી જાય, ઉધાર લઈ જાય, હમણાં લઈને દેવા આવું છું પૈસા, આમ અનેક જાતના કેટલી જાતના ચોરને હો નજર, સાવકારની 2 નજર 1 નજર એના જેવું થાય, એટલી એટલી વાતથી એને તૈયાર કરે. એટલા માટે કે વેપાર કરવો છે તો નફા માટે કરવો છે, સાવધાની ન રહીએ તો નુકસાન જાય, સીધી વાત છે. જરૂરિયાત હોય તો કર્યા વગર રહીએ નહીં, એને વેપાર કરવાની જરૂરિયાત છે ને તો કરવો જ પડે, અને કરવો પડે તો સાવધાની રાખ્યા વગર કરવાનું, કરતા નુકસાન જાય હોય એ જાય, તો નુકસાન તો પોતાને જવાનું છે. એમ જરૂરિયાત તો છે, પોતાનું હિત કરવું એ જરૂરી છે, એના માટે વેપાર કરવો ઉપયોગનો એ પણ જરૂરી છે, પરિણામનો વેપાર છે, પણ નુકસાન ન જાય એ તો પહેલું ધ્યાન રાખવું પડશે. એટલા માટે સારો છે મોમુક્ષુ માટે તો વધારે સારો છે. મોમુક્ષુ માટે તો વધારે સારી વાત છે. એટલે તો ઘણા ડાયા માણસો નથી જતા, કહેતો નથી માનતા. મને મારા માટે એવું નથી લાગતું કે નુકસાન ન થાય. પોતાને સંભવિત નુકસાન લાગે ના પાડે, મારે વાંચન નથી કરતું. બીજા આગ્રહ કરે, બીજા એને મોટાઈ આપે તો પણ ન કરે. ડાપણ છે એમાં કંઈ ખોટું નથી, કેમ કે વાંચન કરવું એ કાંઈ ધર્મ નથી. એ કાંઈ ધર્મ છે? બીજાને વાંચન સંભળાવવું એ કોઈ ધર્મ નથી. પોતાનો ધર્મ તો પોતાને બીજી રીતે કરવાનો છે. પોતે પોતાના ધર્મનું તો પહેલું કરે, આત્મહિત તો પહેલું કરે, પછી પેલી વાત તો ઊભી થાય છે. ચોક્કસ ઉત્સૂત્ર પરિપૂર્ણ પ્રરૂપણ સરીખો દોષ નહીં. આનંદગંજીનું પછી ને આનંદગંજીનું કે દેવચંદજીનું બે માંથી કોઈનું છે. ઉત્સૂત્ર એટલે સિદ્ધાંતમાં ક્યાંક ખંડિત થઈ જાય. પોતાને સિદ્ધાંતનું સાંગોપાંગ જ્ઞાન ન હોય તો ક્યાંક સિદ્ધાંત ખંડન કરી બેસે. શું બરાબર નથી? સિદ્ધાંત ક્યાંય તૂટવો ન જોઈએ. સિદ્ધાંતિક વાતમાં ક્યાંય સિદ્ધાંત તૂટવો જોઈએ. તો સમય નહોતો એટલે બહુ સંક્ષેપમાં વિષય લીધો હતો. નહીં તો એ તો એક વિષય એવો છે કે બે ચાર દિવસ ચાલે. સિદ્ધાંત ક્યાંય તૂટવો ન જોઈએ એ એક જ વિષય એવો છે કે બે ચાર દિવસ ચાલે. લીધું તો સમય નહોતો એટલે મોટી મોટી વાત લઈ લીધી. ક્યાં કેવી રીતે તૂટે, કેમ કરતા તૂટે, એના અનેક પડખા છે. વ્યવહારના પણ ઘણા વિષયો છે, નિશ્ચયના વિષયો છે. વ્યવહાર અને નિશ્ચય પ્રતિપક્ષમાં છે, ન તો નિશ્ચય તૂટવો જોઈએ તો વ્યવહારિક સિદ્ધાંત તૂટવો જોઈએ. અવિરોધપણે સંતુલન એનું બેલેન્સ ગુમાવ્યા વિના એનું સ્થાપન થવું જોઈએ. અઘરી વાત છે, સહેલી વાત નથી. એટલે એ સિદ્ધાંત તૂટે તો પહેલો દોષ તો પોતાને લાગે, પોતે ડૂબે ને બીજાને ડૂબાડે એવું થાય. અસત્ય દ્રઢ કરી જાય પછી માનાર્થે કરે તો એ ડબલ દોષ છે. અસત્યનો આગ્રહ ને માન બે તો બહુ સરળતા આવી લાગે તો તરત જ એને સ્વીકાર કરી લેવો. વાત તમારી સાચી છે, એ વાત બરાબર છે. અને મારાથી એમ કહેવાય ગયું હોય કે વિચારાય ગયું હોય તો ભૂલ છે, સ્વીકારી લેવી જોઈએ. ઉપદેશક ક્યાંનો એટલે તો પેલા ભાન કરાયું, પેલા એ ભાન કરાયું કે ક્યાંનો ઉપદેશક આ છો, ક્યાં પેલા એ નક્કી કરીને બેસજે. એટલે તો એ વખતે એમ કહ્યું હતું કે આ જે સીટ છે એ શ્રોતા કરતા વક્તાની સીટ ઊંચી રાખી છે, એ ઊંચો છો માટે ઊંચી રાખે છે એમ જલ્દી ન માની લેવું. બોલનારના ભાવ છે મુખાકૃતિના એ બીજાને સ્પષ્ટ દેખવામાં અનુકૂળ રહીએ એટલા પૂરતી સગવડતાની વાત છે. શ્રોતાની સગવડતાની વાત છે. તું જલ્દી એમ માનીશ નહીં કે બોલે નીચે બેઠા છે ના કરતા હું ઊંચો છું, એ હું જલ્દી માની લેવું નહીં જોઈએ. કેમ કે એવા એવા પ્રકાર જે છે એની અંદર કે હોય મુમુક્ષુ શ્રોતા, સમ્ય જ્ઞાન નથી હોય. સભાની અંદર તો કોઈ જ્ઞાની આવી ચડે પણ સાંભળવા બેસે, એટલે કે નીચે બેઠા એના કરતા ઊંચે બેઠેલો ઊંચો છે એમ નક્કી થઈ જાય કાંઈ. માખી છત ઉપર જઈને બેસે એટલે માણસ થી ઊંચી છે કાંઈ, બારી ઉપર જઈને બેસે ઉપર ફોટા ઉપર જઈને બેસે સિલિંગ ઉપર જઈને બેસે એટલે કઈ માણસ થી ઊંચી થઈ જાય કાંઈ, એ પ્રકાર બનેલા છે. સુગાનીજી એવા પ્રસિદ્ધ ન હતા તો કોલકાતા વાંચનમાં જતા પર્યુષણમાં તો અહીંથી એમણે સાંભળેલા છે કે મેં ખીમચંદભાઈને સાંભળેલા છે, રામજીભાઈને સાંભળે. એ દિવસોમાં રામજીભાઈ ખીમચંદભાઈ જતા બીજા કોઈ હતા ને, બીજા કોઈ વાંચનકાર નહોતા થયેલા પ્રચારમાં, ખીમચંદભાઈ ખાસ કરીને જતા. કોઈ કોઈ વાર રામજીભાઈ ગયેલા કલકત્તા, મેં સાંભળેલા છે. સાંભળવા બેસે એ તો નમ્ર હોય એટલે સાંભળવા બેસે, એટલે કાંઈ વક્તાથી શ્રોતા શ્રોતાથી વક્તા ઊંચા જ હોય એવો કોઈ નિયમ નથી. એવા પ્રકાર ઉભા થઈ જાય જે જે પોતાની યોગ્યતા છે એનું બરાબર ભાન રાખીને જો પોતે નિજહિતનું લક્ષ્ય રાખે, સ્વલક્ષ્ય સ્વાધ્યાય કરે તો દોષમાં ન આવે. નહીંતર ક્યાં ગોથું ખાય, પડવાના હજાર ઠેકાણા છે, ચડવું મુશ્કેલ છે. પછી નીચે છે, ગ્રંથ સંબંધી વ્યાખ્યાન અથવા લેખનની કુશળતાથી પોતાની મહત્તા દર્શાવવાની ઈચ્છા રહેવી. બે પ્રકારની કળા હોય છે, એક વક્તૃત્વ કળા હોય છે અને એક લેખનની કળા હોય છે. કોઈને ભાષાના યુગમાં આ બે પ્રકાર પડે છે. કોઈ સારું બોલી જાણે, લખી ન શકે, ગુરુદેવ લખતા નહીં, કોઈ ગ્રંથ પોતે નથી રચ્યો. ઘણા એવા હોય કે ગ્રંથ રચી શકે, બોલવાનું કહે તો બોલી ન શકે, ગાવી ન શકે, લખી બહુ સારી રીતે લખી શકે. બોલવા કરતા લખવું સહેલું છે, કેમ કે લખનારને તો સુધારવાનો સમય રહે છે, બોલનારને તો જે વિચાર આવે એના ફ્લો પ્રમાણે એ બોલી જાય, અને આગળ પાછળ વિચારવાનો કે બોલેલું ફેરફાર કરવાનો અવકાશ ઓછો રહે છે, સમય ઓછો રહે છે. એ તો બહુ તૈયાર હોય એ બોલી શકે. લેખક તો નબળો પાતળો હોય તો પણ એનો દેખાવ સારો થઈ શકે, કેમ કે એને પોતાનું લખેલું પાછું બરાબર છે કે જોવા માટે ગમે એટલો સમય એની પાસે છે, અથવા ક્યાંયથી પણ લઈને લખી શકે છે. આ વિષય સારામાં સારો કયા ગ્રંથમાં છે, જે વિષય ઉપર પોતે લખે ત્યાંથી વિચારો લે, ત્યાંથી ભાષા લે, ત્યાંથી શૈલી લે, ગમે તે કરી શકે. વક્તાને એટલો સાનુકૂળતા નથી રહેતી. પણ જે કુશળ હોય છે જે તે વિષયમાં, કોઈ લખવામાં કે કોઈ બોલવામાં, તો એ કુશળતાને કારણે, નિપુણતાને કારણે પોતાની મહત્તા મોટાઈ માન દર્શાવવાની ઈચ્છા રહેવી. બીજાને આવું નથી આવડતું, મારા જેવું બીજાને બોલતા નથી આવડતું, મારા જેવું બીજાને લખતા નથી, નીચી દ્રષ્ટિ છે. જગતમાં તો શેર માથે સવા શેર હંમેશા હોય જ છે. ગમે એવો વક્તા હોય તો એથી સારા વક્તા મળી રહે, ગમે એવો લેખક હોય તો એથી સારો લેખક હોઈ શકે છે. પણ છતાં ઉપર દ્રષ્ટિ છે એ તો પોતાની વાતને સુધારે છે, નીચે દ્રષ્ટિવાળો છે એ પોતે સુધારવાને બદલે બગડતો જાય છે. એવી ઈચ્છા રહેવી ગ્રંથ સંબંધી વ્યાખ્યાનની કુશળતા હોય તો એને લઈને પોતાની મહત્તા દર્શાવવાની ઈચ્છા રહેવી, લેખનની કુશળતા હોય તો એને લઈને પોતાની મહત્તા દર્શાવવાની ઈચ્છા રહેવી, એ ઉપરાંત લીધું છે. એક બોલમાં બીજા ભંગભેદ લઈ લીધા છે. આચાર્ય પ્રણીત ઉચ્ચ કોટીના આધ્યાત્મિક ન્યાય દર્શાવતા પોતાની મહત્તા દર્શાવવાનો આશય રહેવો, હેતુ રહેવો, લક્ષ્ય રહેવો. કોઈ અધ્યાત્મના બહુ ઊંચી કોટીનો ન્યાય આચાર્યનો હોય તો એ ન્યાય, ઊંચી કોટીનો ન્યાય નિરૂપણ કરતી વખતે આવી ઊંચી વાત હું કરું છું, આવી સૂક્ષ્મ વાત હું કરું છું, આવી ઉચ્ચ કોટીની વાત હું શ્રોતાઓને સંભળાવું છું કે આવી સૂક્ષ્મ વાત હું અધ્યાત્મની શ્રોતાઓને કહી છું, પ્રકાર થઈ જાય છે. પ્રકાર એ ઉભો થાય છે કે મિથ્યાત્વ મજબૂત થઈ જાય. એ પ્રકાર છે એની અંદર. એટલે ત્યાં સમ્યક દર્શનથી પોતે દૂર જાય છે. વાત કરે અધ્યાત્મને, ઊંચામાં ઊંચી કોટીની અધ્યાત્મને વાત કરે વક્તા, એની અંતરંગ પરિસ્થિતિ હોય કે એ સમ્યક દર્શનથી દૂર જતો હોય. કેમ કે એ વાત કરતા એને પોતાની મોટાઈનું લક્ષ્ય છે, અંદરમાં પ્રયોજન એ છે, હેતુ એ છે. ઊંચામાં ઊંચી કુટીની વાત ધારી હોય, કહી શકાય, ભાષાનો યોગ છે, પુણ્ય યોગ છે, એનો પુણ્યને એનો નોટ વાપરે, સમ્યકથી દૂર જાય, અધ્યાત્મથી દૂર જાય. એટલે તો કહ્યું કે માન ન હોય તો મોક્ષ થઈ ગયો. ઉભો છે ને જોર કરે છે અવારનવાર, માન કસાય ઉભો છે ને અવારનવાર જોર કરે છે. વાંચન કરે, વાંચન જ્યાં કરવા જાય ને ત્યારે પહેલા સૂચના કરી દેવી કે આ બાબતની અંદર માન આપવાની જે ફોર્માલિટી છે એની કોઈ જરૂર નથી. માન આપો, છેલ્લે દિવસે પછી માન આપવાનું હોય ને, પહેલેથી જ કહી દેવું કે આ ફોર્માલિટી કરવાની કાંઈ જરૂર નથી. છતાં એવું છે કે જબરજસ્તી કરે છે ખરા લોકો, ના પાડી હોય તો પોતે અંદર બરાબર સાવધાન રહેવું. આ ભલે ને ગમે એ વખાણ કરે, કોઈના ગપ્પામાં સાંભળે ને કેમ કાંઈ છે કિંમત ન આવે, એમ એની કિંમત એને લક્ષમાં એ વાત ધ્યાનમાં ન લેવી જોઈએ, લક્ષમાં ન લેવી જોઈએ, એટલી સાવધાની એને પોતાને રાખવી જોઈએ. સ્વીકાર છે પણ હવે કોઈને શું લાગે એના માટે ક્યાં પ્રવૃત્તિ કરવી છે, બીજાને તો એવું છે કે યોગ્યતા અનુસાર દરેકને જુદું જુદું લાગવાનું છે, બધાને એક સરખું લાગવાનો તો કઈ પ્રશ્ન નથી, એનો કોઈ ઉપાય નથી. એટલે કોને શું લાગે છે એ વાત ઉપર તો પહેલેથી ચોકડી મૂકી છે લોકસંજ્ઞામાં. જેને જે લાગવું એ લાગે, લોકસંજ્ઞાથી તો વિચારવાનું, કોઈ વાત વિચારવાની નથી. કોઈ પ્રસંગ કોઈ વાત લોકસંજ્ઞાને મુખ્ય કરીને તો વિચારવાની નથી. એનું સમાધાન છે શાસ્ત્ર વાંચન લેખન આદિ પ્રવૃત્તિમાં નિપુણતા હોવા છતાં, કુશળતા હોવા છતાં તે કાર્યોમાં ગુરુ ઉપકાર અથવા મહાપુરુષના ઉપકારને પ્રદર્શિત કરવો મોટી વાત આ છે. વિનમ્ર થવું હોય તો આગળ ઘણા પોતાથી મોટા થઈ ગયા છે તીર્થંકર આદિ ધર્માત્માઓ આચાર્યો મેગ્રંથ મુનિરાજ સંતો ઘણા મોટા થઈ ગયા છે જ્ઞાનીઓ, એનો ઉપકાર છે. આ એની પરંપરા છે, આ એનાથી બધું ચાલ્યું આવે છે, આ એમના ઘરની વાત છે. મને તો સારી લાગી એટલે વખાણું છું, બાકી વાત એમના ઘરની છે. ગુરુદેવ આટલા સમર્થ હતા શું કહેતા હતા, જૈન પરમેશ્વર તીર્થંકર દેવ નો માલ એના આડતિયા છે. અમે તો પછી એને કઈ સવાલ નથી રહેતો. અથવા આધ્યાત્મિક ન્યાયો સમજતા જે આત્મલક્ષ્ય રહ્યું હોય તે જ ભાવે સ્વલક્ષ્ય તેનું નમ્રપણે નિરૂપણ કરવું. મને આવડે છે અને મારી આવડત બતાવવા માટે આ વાત હું તમને કહી દઉં, એ પદ્ધતિ, એ ધ્વનિ, એ અંડરટોન, એ લક્ષ એ નુકસાન કરશે. પણ જો એ આધ્યાત્મિક ન્યાય પોતાને આત્મલક્ષ્ય સમજાયો હોય અને જે ભાવ એની અંદરથી અધ્યાત્મ ભાવના પોતાની આવિર્ભૂત થઈ હોય એ ભાવે એનું નિરૂપણ કરવું, તો એમાં અહમપણું નહીં આવે. એ પ્રકાર લેવો અધ્યાત્મનો ન્યાય કહેતા, એ પ્રકાર લેવો કે જે એ અધ્યાત્મનો ન્યાય સમજતા પોતાને વિશેષ આત્મા તરફનું લક્ષ થયું હોય, આત્મભાવના વિશેષ આવિર્ભૂત થયો હોય, આત્મભાવ વિશેષ જાગૃત થયો હોય, આત્મરસ આવ્યો હોય, તો એ રસ વૃદ્ધિના હેતુથી કેરી ખાધી હોય માણસ એને એને સ્વાદને રસ વધારવા માટે એની વખાણ કરે છે ને. બહુ સારી ચીજ હતી, બહુ સારી ચીજ હતી એમ પોતાનો રસ વધારવા કહી શકે છે, તો એને રસ આવશે, સાધનારને રસ આવશે. એ જ પ્રકારનું બીજી રીતે વાત થતા ન તો પોતાને ગુણ થશે, ન તો કદી કોઈ સાંભળનારને ગુણ એમાંથી થશે, કોઈને ન થાય. ત્યારે પોતાને નુકસાન થાય, વક્તાને નુકસાન થાય, એવા વક્તાથી કદી શ્રોતાને લાભ ન થાય. જે વક્તા પોતાને નુકસાન કરતો હોય એવા વક્તાથી કદી શ્રોતાને, કોઈ શ્રોતાને, કદી પણ કોઈ શ્રોતાને લાભ થાય એ વસ્તુ બની શકતી નથી. નૈમિતિક સિદ્ધાંતના બહારનો વિષય થઈ ગયો. નૈમિતિક સિદ્ધાંત ત્યાં લાગુ નથી પડતો. એને પોતાનું જ ગૂંટવાનું હોય અને એ જ રીતે એને પોતાના પોતાનું કામ કરવા માટે મુખ્ય પ્રવૃત્તિ એની હોય તો નિર્દોષતા રહે, નહીતર સ્વચ્છંદ નામના મહાદોષમાં ચાલ્યો જાય. આ પ્રકરણ સ્વચ્છંદ ચાલે છે, સ્વચ્છંદ નામના મહાદોષમાં ચાલે, 32માં ચાલે, 32ના પેટામાં છે. સત્શાસ્ત્રનો અભિનય થવો તે પણ દર્શનનો, હવે શ્રોતા માટેનો બોલ છે. સત્શાસ્ત્રનો અભિનય થવો, સત્શ્રવણની ઉપેક્ષા થવી અને તે ઉપેક્ષાવશ, તેથી એટલે ઉપેક્ષાવશ સત્શ્રવણમાં અનિયમિતતા થવી, નિયમિતતા ન રહેવી, એ પણ દર્શન મોની વૃત્તિનું કારણ થાય છે. કેમ કે ત્યાં શાસ્ત્રનો, દેવગુરુ શાસ્ત્રનો જે અવિનય છે, જાણે અજાણે કરવું કરાવવું અને બધું, એ બધું દર્શન મોની વૃત્તિનું કારણ થાય છે. એટલે એ પ્રકાર પણ સૌતાએ શાસ્ત્ર વિનય ન થાય એના માટે કાળજી રાખવી, સાવધાની રાખવી. અવિનય થવામાં તો શું છે કે બીજું એક ભૂલ નીચે આવશે અવિનયનો, એક કે જેમ કે વક્તા છે, વક્તા માટેનો ભૂલ છે અવિનયનો, તો વિષયાંતરમાં ચાલ્યો જાય એમ, શ્રોતા વિષયાંતરમાં ચાલ્યો જાય. તો અહીંયા જે આચાર્ય મહારાજનું જે શાસ્ત્ર છે, એ શાસ્ત્ર નો જે વિષય ચાલે છે એ વિષયાંતર નહીં કરવો જોઈએ વક્તાએ કે શ્રોતાએ. વિષયને છોડીને તર્ક કે પ્રશ્ન ઉઠે તો પાછળથી ચર્ચા કરે શ્રોતાએ, અને વક્તાનો તો ખ્યાલ રહેવો જ જોઈએ. શું કરે છે, બે લીટી વાંચે ગાથાને, પછી કરે ઉડાવો, ગાડી ક્યાંની ક્યાંય ચાલી જાય એને ખબર ન હોય, એ શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ નથી. શાસ્ત્ર સામે રાખીને જે શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે એની એ પદ્ધતિ નથી, એ શાસ્ત્રજીનો અર્થ નહીં છે. અનિયમિતતા એટલે નિયમિતપણે જે શાસ્ત્ર સ્વાધ્યાય થતો હોય ત્યાં નિયમિતપણે ઉપસ્થિત થવું. કેમ કે વિષય તો કન્ટિન્યુ ચાલતો હોય છે, કોઈ શાસ્ત્ર એવા હોય છે જેમાં બોલ હોય એટલે વિષયાંતર બીજા, નહીંતર તો જે ગાથા ચાલતી હોય પછી બીજી ચાલશે, પછી ત્રીજી ચાલશે, પછી ચોથી ચાલશે. હવે જો પોતે નિયમિત ન હોય તો વચ્ચે તો ઉડી ગયું, તો શાસ્ત્ર તો ખંડિતપણે સ્વાધ્યાય કર્યો ને, એમ થઈ જાય કે ન થઈ જાય. એટલે અનિયમિત નો અર્થ જ છે. એવી પણ અનિયમિતતા ન થાય તો સારા, કેમ કે કામ તો કોઈ દિવસ ન હોય એવું કોઈને બનતું જ નથી. આમ તો હોય પણ અમુક ટાઈમ અંધશ્રદ્ધાળુ માણસો હોય છે એ પણ અમુક ટાઈમ એવું રાખે છે કે ભાઈ અત્યારે મારો પૂજાનો ટાઈમ છે, પૂજામાં બેઠો હોય તો ગમે આવ્યો હોય તો બે લે મોરારજી દેસાય મંદિરાજી જે એમને પકડ્યા પરોડીએ 3 વાગે 4 વાગે એના નિવાસસ્થાને દિલ્હીમાં આવ્યા પોલીસોને પકડવા કે ચાલો તમને એરેસ્ટ કરવાના છે. તો એને પહેલાં એમ કીધું, મારો તો બીઠ્યા પછીનો પહેલો મારો આ કાર્યક્રમ છે, હું મારા ઈષ્ટદેવનું આટલું કર્યું છું, મને 1 થી 1.5 કલાક લાગશે પછી હું તમારી સાથે આવી શકીશ. જબરજસ્તી કરવી હોય તો લઈ કરજો, તો બીજી વાત છે. સ્વેચ્છાએ હું નહીં આવું. શું એને કીધું? હું સ્વેચ્છાએ નહીં આવું. વઘાયા હોય છે, મળવામાં એક મિલવાળાને મળવા ગયા હિસાબ કિતાબ કરવાનો હતો, સોમવાર હતો, ઓફિસે ગયા હતો. ભાઈ આ સોમવાર છે નહીં તો શંકરના ભક્ત છે કે 12 વાગ્યા સુધી નહીં મળે કેમ? અહીંથી 4-5 માઇલ દૂર જાય છે સાયકલ લઈને કેવી રીતે, ત્યાં એને પૂજા કરીને આવે તો લગભગ 12 વાગે છે. સોમવારે 12 વાગ્યા પહેલાં કોઈને મળતા જ નથી, કામ ધંધાવાળો માણસ નહોતો. પણ એને અંધશ્રદ્ધામાં એ નક્કી કર્યું છે કે આ મારો ડિવોટ ટાઈમ છે, મારે ડિવોટ એટલે ડિવોટ કરવું ને, એમાં બીજી દખલ ન જોઈએ સંસારના કામમાં. કોઈ પછી એવું પોતાના પરિણામ બગડે એવું જવાબદારીનું કામ આવી ગયું હોય માણસને કરવું પડે, અનિચ્છાએ કરવું પડે, પરાણે કરવું પડે, બીજો વિષય છે. આ તો સમજણનો માર્ગ છે, આટલી બધી એની કિંમત છે. દેવગુરુ શાસ્ત્રને આ માર્ગની આટલી બધી કિંમત છે. પહેલાં તો પરંપરા તો એ છે કે શાસ્ત્રજી તો પછી પધારે, એ પહેલા તો પોતે આવી જાય, એમના આદરનું, શાસ્ત્રજીને આદરનો આદર, જેમ આપણે પછી જેમ સ્તુતિ બોલીએ છીએ એમ પહેલા એની સ્તુતિ કરે પછી સાંભળવા બેસે. સ્તુતિ પહેલા એટલે જ માટે કરાવે છે, સમયસરની સ્તુતિ, સદગુરુની સ્થિતિ. પરિણામ થોડાક સાંભળવા પહેલા સ્થિર થાય, વિષય માટે તૈયાર થઈ જાય, જીલવા માટે. બહારના કામથી આવે, ઉપયોગ ક્યાંય ચાલતો હોય, સીધું સાંભળવા બેસે, વાત સ્થાન પામે નહીં. વાતને સ્થાન પામવું એ મુશ્કેલ પડે છે. એટલે એની જે પદ્ધતિ ગોઠવે છે એની પાછળ અનુભવ છે, ગોઠવનારનો અનુભવ છે એની પાછળ. બહુ વિનય હોવો જોઈએ, શાસ્ત્રનો ઘણો વિનય હોવો જોઈએ. ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડાય છે, અથવા એ નિમિત્તે કંઈક આત્માને ગુણ થવાનો સંભવિતતા ઊભી થાય છે. ઓલી તો સંભવિતતા જ ઊભી ન થાય એ પરિસ્થિતિમાં આવી જાય છે. એ તો એકમાં ત્રણે આવી ગયા, દેવમાં ગુરુ ને શાસ્ત્ર આવી જાય, કેમ કે એની વાણી શાસ્ત્ર છે. ગુરુમાં દેવ ને શાસ્ત્ર આવી જાય, શાસ્ત્રમાં દેવ ને ગુરુ આવી જાય છે, તો આવી જાય છે. એક સત્પુરુષમાં દેવ ગુરુ શાસ્ત્ર આવે છે.
એક સત્પુરુષમાં
શૃંખલા
બધા શુદ્ધ ઉપયોગ
જાતે જ છે. એનું સમાધાન એ છે, સમ્યક જ્ઞાન નું નિમિત્ત જાણીને શાસ્ત્રજી નો વિનય કરવો, સ્વાધ્યાય આદિમાં નિયમિત રહેવું, એ પોતાના નિમિત્ત નૈમિત્તિક સંબંધને સંભવિતતા જ નહીતર નહીં રહે અને કદી પણ ગુણ ન થાય એ પરિસ્થિતિમાં આવી જાય પોતે. હા, તો એ વિનય થાય છે, એ બે અભિનય છે. અભિનય છે, ઉપેક્ષા છે, બે છે. તો એક કલાક તો એને એમ જો હું મારું મોટામાં મોટું કામ કરવાનો મેં આરંભ કર્યો છે, અત્યારે જે કામનો આરંભ થયો છે એ સર્વોત્કૃષ્ટ કાર્યનો છે. આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને જે મોટા ધંધા કરવા વાળા હોય છે એની કોન્ફરન્સની મિટિંગ ચાલતી હોય ત્યારે એનો પીએ જવાબ દઈ દે મિનિસ્ટરને, એ લોકોને સાઈડ મિટિંગમાં છે શું, પછી ફોન કરજો, અથવા તમારું કામ હોય લખાવી દો, અથવા તમારે મેસેજ આપવો એ લખાવી દો. એ ફ્રી થશે ત્યારે વાત થશે, અત્યારે કાંઈ નહીં હોય વચ્ચે વાત થાય. કેમ કે તમે જે વાત કરો છો એના કરતાં મોટા કામમાં એ બેઠા છે. લોકોમાં પણ પોતાનું કામ સરખી રીતે, સારી રીતે, સફળ કામની સફળતા માટે આટલી વ્યવસ્થા લોકો ગોઠવે છે, તો અનંત ભાવ તોડવા છે. આ કઈ સાધારણ વાત નથી. જેનાથી અનંત ભાવ તોડવા છે એ જ જન્મ મરણનો વિષય નથી. માનલા માનલીના ખાટલે પીડ્યો હોય શું, તો માણસ ગંભીર થઈ જાય છે. હજી કાંઈ હોય નહીં પણ વેમ પડે કદાચ શું થશે, તો ત્યાં ગંભીરતા આવી જાય છે. એક મરણના વિચાર માત્ર થી ગંભીરતા આવે છે, એક મરણના વિચાર માત્ર થી, સાક્ષાત પ્રસંગમાં તો આવે છે, તો અનંત જન્મ મરણનો પ્રસંગ છે. કેટલી ગંભીરતાથી એને હસ્તગત કરવો જોઈએ એનો જ ખ્યાલ ન હોય તો એ કામ કેવી રીતે બનવાનો હતો. માલ તો પૈસાના પ્રમાણમાં મળે, 5 રૂપિયા આપો ને 5 લાખનો માલ ક્યાંય મળે દુનિયામાં, કે 5 આપણને 500 રૂપિયાનો માલ મળી જાય કે. કુદરતના ઘરમાં તો વ્યવસ્થા જ નથી. નુકસાન થાય, માલ નથી મળતો, માલ હોય જાય છે ખીચામાંથી જાય છે. છે, આ વિશે જવાબદારી નો બહુ છે. દુકાને વહેલો મોડો જાય તો નુકસાન થાય કે ન થાય? થાય કે ન થાય? રાજકોટ હતા તો રાજકોટ વ્યાખ્યાન સાંભળવા જવું છે. ક્યારેક ક્યારેક સાંભળાવતા ને, પણ એક વાર રાજકોટ સાંભળવાના. રાજકોટ ગુરુદેવ નો 2-3 અઠવાડિયાનો ત્યાં પ્રોગ્રામ નક્કી થઈ ગયો હતો રોકાવાનો. એમને વિચાર થયો રાજકોટ જઈએ. મને સંદેશો કેવડાવ્યો, તમે સાથે આવો, આપણે બધા સાથે જઈએ. 2-3 જણા, જયંતિભાઈ છે, હું છે, વલ્લભદાસભાઈ છે, 3 જણા ગયા હતા સાથે. પછી અમે કે તમે પાછળ એમને યારે બેવાને વાત કરવામાં ઠીક રહેશે કે તમારે, તો હું પાછળની સીટ ઉપર બેઠો, આગળ બેઠા. એટલે એ પોતાના અનુભવની ઘણી વાતો કરતા હતા. સાંભળવાનો વિચાર ઓછો હતો એનો, પણ બોલવાની પ્રકૃતિ વધારે હતી. તો હું 8 વાગે મિલના ઝાપામાં મારી ગાડી દાખલ થઈ જાય. મેનેજિંગ ડિરેક્ટર મહાલક્ષ્મી મિલ્સ લિમિટેડના હતા. મહાલક્ષ્મી મિલના ઝાપામાં 8 વાગ્યાના ડંકે એની ગાડી એન્ટ્રી મારે. ઘડિયાળ મિલી ગઈ, મેળવી ગઈ. અને એવો કડક માણસ, ઘણા સગા સંબંધીને નોકરી અપાવેલી. ખાતામાં આંટા મારવા નીકળે, માણસ ઉપસ્થિત ન હોય. આપણે તો શેઠના સગા છીએ, આપણને તો શેઠે નોકરી આપી છે. શું મેનેજિંગ ડિરેક્ટર પણ એ શેઠ જ કહેવાતા. શેઠિયા બહાર રહેતા, આના હાથમાં કંટ્રોલ બધો. કાઢી મૂકે, નોકરી આપે પણ કાઢીએ મૂકે. હું 8 વાગ્યામાં હાજર થવું, તું ગમે ત્યારે હવે 8 સાડા 8 હું ચાલે નોકરી. એ વખતે નો કીધું કઈ નઈ, રિપોર્ટ મેળવી લે. આ માણસ તો કઈ તો મળાવે છે, મોકલાવી દે કાગળ. તમે છોટા છો, હિસાબ કરી લેજો. બહુ ચુસ્ત ડિસિપ્લિન ને બહુ ચુસ્ત. અમુક વિષય તો શિસ્ત નો છે આની અંદર. આ વિનય છે એ શિસ્ત નો વિષય છે. દિગંબરમાં તો પંડિતો ગમે ત્યારે શરૂ કરે ને ગમે ત્યારે પૂરું કરે, કઈ મેળે જ નહીં. હા, કલાક કયા ચાલે, 1.5 કલાક ચાલે, કોક નું 1.25 કલાક ચાલે, કોક નું 2.5 કલાક ચાલે, કઈ મેળે જ નહીં. લોકો તે કોઈ 5 મિનિટ બેન, કોઈ 25 મિનિટ બેન, કોઈ 50 મિનિટ બેન, કોઈ 45 મિનિટ બેન, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય. પરવાની જેમ આવાગમન ચાલુ રહીએ. હું એક ગયો તો મુંબાદેવી પડે, ભુલેશ્વરમાં મંદિર છે ને, ફૂલચંદજી વાંચતા ત્યારે. આ પદ્ધતિ ભારે છે. પંડિતજીને કાંઈ લેવા દેવા નથી, અને શ્રોતાને પંડિત જયારે લેવા દેવા નથી. એમ જ ચાલતું શાસ્ત્ર સ્વાધ્યાય. શાસ્ત્ર સ્વાધ્યાય એટલે એકદમ નિયમિત. મહાપુરુષ હતા, મહાપુરુષ હતા. ભલે એમને કેટલીક વાતો ન કરી હોય, પણ એમના રોજિંદા આચરણ ઉપરથી કેટલીક વાતો તો સમજવા જેવી હતી. શાસ્ત્ર સામે રાખ્યા વગર કોઈ દિવસ પ્રવચન નહીં. શાસ્ત્ર રાખીને જ પ્રવચન કરે, વિષયાંતર ન કરે. કઈ વાત નો અર્થ થાય છે એમને હમણાં કાળજી ન રહીએ તો શું કામ લાગે? પણ નામું લખવા બેન કે મારી પાસે પેન્સિલ નથી ને રબર નથી ને મારી પાસે લખણ નથી ને ખડીઓ નથી ને સાય નથી એમ કોઈ કરે છે? બધા સાધન રાખે, એર કન્ડિશન ઉધી ના રાખે ને પછી ધંધો કરે છે કે? સાધન તો બધા જોશે પછી કામ કરી શકશું. સ્વાધ્યાયકરણ સામે શાસ્ત્ર નો હોય ઠીક છે કે મંદિરમાં કે જે સ્વાધ્યાય હોલ છે ત્યાં શાસ્ત્રો આપણે વસાવવાની પદ્ધતિ છે. એ તો પોતાનું શાસ્ત્ર લઈને જાય માણસ, ન હોય તો ખરીદી લઈએ. પણ શાસ્ત્ર વગર તો શ્રોતાને પોતાને બેસવાનું ફાવવું ન જોઈએ. કઈ વાત ચાલે છે, શેમાંથી ચાલે છે, આગળ પાછળ સમજાયેલું છે, કેવી રીતે ખબર પડે એને? ઘણી પદ્ધતિ પાછળ ઘણું સમજણ હતી, ઊંડી સમજણ હતી, બહુ ઊંડી સમજણનો વિષય છે. આમ દેખાય સાધારણ, પણ છોડી દઈએ તો અવગુણ શું છે એ ખબર ન હોય તો છોડી દઈએ. ગુરુદેવના પ્રવચનમાં એક વાર આપણો સંઘ મળો વાંચો તો અહીંયા જમણવાર આપણે કરીએ, ક્ષમાપનાના દિવસે. હા, કઈ બસમાં પંચર પડ્યું હતું, એવું થયું હતું ગુરુદેવને, એ ગમ્યું નહીં, અણગમો બધા વ્યક્ત કરી દીધો, અણગમ કરે પાછળ બેસી જાવ, આગળ આવવાની કોઈ મહેનત નહીં કરતા, બધા જે આવ્યા એ પાછળ બેસી જાવ. પાછળથી પૂછું કેમ મોડું થયું, કારણ કે સમજો કે આ લોકો કોઈ દી મોડા ન આવે, શું ક્યાં મોડાવા વાળા માણસો ને મોડું કેમ થઈ ગયું, તોય કેમ મોડું થયું, શું મોટરમાં પંચર પડી ગયું, ખૂટવાની હતી, પછી બીજી મોટર મગાવી હતી, બીજી બસ મગાવી હતી, એવું બધું સુરકા પાસે, પણ એટલો માર્જિન રાખે નીકળ્યા, કાશ રાખે નીકળું, નેક ટાઈમે માંડ પહોંચો એમાં કાંઈ થાય એમ નહીં થવું. રેલવે સ્ટેશન જવું હોય, ગાડી ઉપડી જાય તો આખો બધો પ્રોગ્રામ બગડે, 25 રૂપિયાની ટિકિટ જાય એમ નહીં, રિફંડ ના પૈસા જાય, કપાત જાય, એટલું કઈ નહીં, પણ આખો આખો બધો પ્રોગ્રામ બગડે કે ન બગડે, 15 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 5 મિનિટ પણ વહેલો તો જાય છે. એમ જ્યાં જરૂરિયાત લાગે ત્યાં તો માણસ સગવડ કરે છે. હવા ખાય શાસ્ત્ર ના પાનાથી, પંખા તો રાખવા ન દે, સ્વાધ્યાયમાં ગુરુદેવ પંખ રાખવા નથી, અહીંયા આપણે આ બધી સગવડ કરે છે, પણ એ બધો અભિનયનો પ્રકાર છે. શું પંખો ચાલે એ અભિનયનો પ્રકાર છે. અવિનયના ઘણા પ્રકાર છે, બેસવાની અંદર ગમે તેમ બેસાય ને, ગમે તેમ ઉપયોગ ન જવો જોઈએ, વાતચીત બીજી ગમે તેમ વાતચીત ન થાય, આ તો શિસ્ત નો વિષય તો સમજી શકાય એવો છે, સામાન્ય બુદ્ધિ થી પણ સમજી શકાય એવો વિષય.
આપણે કેટલી આપણે આમ થાય ભાઈ છૂટતી તો પગ ફેરવા, એકાગ્રતા નથી એટલી
પોતાનું. મહાપુરુષ નું પ્રવચન મળતું હોય ને ત્યારે તો જેમ તરસો માણસ પાણીની રાહ જોતો હોય, એ વખતે બીજો ચેંચાળા કરે, એક તો તરસ લાગ્યું હોય, પાણી પાણી થઈ ગયું હોય, એમાં પાણી આવે ત્યારે બીજો આડોઅડો કઈ જાય, એવી એની તૃષા હોવી જોઈએ. ખૂબ અપેક્ષા, શ્રવણ સમજવાની ઘણી અપેક્ષા બુદ્ધિથી, જ્યારે એક કલાક એ પોતે પરિશ્રમ કરે છે નિષ્ફળપણે, તો એની કદર ને એ સાંભળવાને પછી પાત્ર નથી. જેને કાંઈ જોઈતું નથી, એક કલાક પોતે પરિશ્રમ કરીને ગળું તાણે છે, કાંઈ લેવા દેવા ખરી, પછી એની જો કદર ન હોય અને ઉપયોગ ગમે ત્યાં જાય તો એ સાંભળવાને પાત્ર નથી. બરાબર, એક કલાક તો પોતાના હિત માટે જુદો કાયદો છે, દુનિયા રસાતાળ ભલે જાય, પણ અત્યારે બીજું માથાકૂટ ન જોઈએ, એક ધારો ઉપયોગ એનો બરાબર હોય છે.
જયારે
એ તો છે જ ને, ભલે કલાકની શરત છે પણ આખરી વાત છે થોડી. 23 કલાકમાં એટલો બધો રસ લીધો હોય સંયોગો પાછળ, ધંધા પાછળ, કે જે કાંઈ ઉદય હોય એની પાછળ, પછી કલાકમાં બીજું એ ઊભું થયા વગર રહીએ નહીં એમ કે. એટલે ભલે તમે વાત કલાકમાં બાંધવાની કરો છો પણ ઓલા 23 કલાકમાં એની હારે અનુસંધાન રાખવું પડે છે. ત્યાં મંદ રસે પ્રવર્તતા હોય તો અહીંયા વિક્ષેપ ન થાય, પણ યાદ તીવ્ર રસ હોય તો અહીંયા વિક્ષેપ થયા વિના દર્શન થઈ જશે. વિક્ષેપ મોળ અને વિક્ષેપ એ ઉપદેશ ગ્રહણ કરવાની અંદર બે મુખ્ય પ્રતિબંધક છે, ઓબ્સ્ટેકલ છે. મળ અને વિક્ષેપ, મળ એટલે રાગ રસથી મલિન બુદ્ધિ છે, કષાય રસથી મલિન બુદ્ધિ છે, જેની મતિ રંજિત થયેલી છે, કષાયથી રંગાઈ ગયેલી છે, એને રંગ ચડવો બીજો મુશ્કેલ છે. એક રંજિત થઈ ગયેલું છે એના ઉપર બીજો રંગ કેવી રીતે ચડે, એના ઉપર ન ચડે. અને એ વિક્ષેપ છે, એ ચંચળતા છે, કાંઈ ને કાંઈ ચાલ્યો જાય છે. એટલે મળ અને વિક્ષેપ મટાડવા અર્થે આરંભ અને પરિગ્રહ છે એ પ્રત્યેનો રસ ઘટાડવો.